केंद्र स्वाध्याय केंद्र न्यूयॉर्क न्यू जर्सी शनिवार अने रविवार तारीख 25मी अने 26मी जुलाई 1998 स्थल न्यू जर्सी जैन देरासर अने सिद्धाचलम न्यू जर्सी में स्वाध्यायकार श्री वसंतभाई खोकाणी विषय श्रीमद राजचंद्र वचनामृत जी पत्रांक 264 हे प्रभु शू कहूँ दीनानाथ दयाल ये पद पर स्वाध्याय टेप नंबर 1 त्रण मानी पहली टेप
આજના સ્વાધ્યાયમાં સદગુરુ ભક્તિ રહસ્યના 20 ધોરણો આપણે વિચારણા કરીશું. પરમ કૃપાળુ દેવની સ્થિતિ રાડજમાં હતી અને 1947માં પ્રભુની શુદ્ધ સંકેત પ્રગટ્યું છે. દશા વર્ધમાન થતી જાય છે. શ્રુતનો અનુભવ સમય સમય ભાનમાં આવે છે અને એ સમયે મુમુક્ષુ જીવોની કરુણા કરી અને રાડકમાં એક જ દિવસે 4 અપૂર્વ એવા પદની રચના પરમ કૃપાળુ દેવ કરે છે. સંવત્સરીનું આરાધના પૂરી થઈ છે અને હજુ ત્યાં રોકાણ છે. એટલે આદરવા સુદ આઠમ ત્યાં એ રચના થાય છે. વિષ દોહરા છે, યમ નિયમનું કાવ્ય છે, જળ ચેતન એના લક્ષણનું કાવ્ય છે, અને છેલ્લે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સામે આ કાવ્ય છે. અદભુત આ ચાર કાવ્યો છે. આ ચાર કાવ્યની સ્થિતિમાં મુમુક્ષુ જીવો એમની ભક્તરતા એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અધ્યાત્મ અને એની તત્વ આ જીવ કેવી રીતે અવધારી શકશે? જીવમાં પાત્રતા વિના આ વસ્તુ ટકી નહીં શકે, જીલી નહીં શકાય. એ ભણ્યું હશે તો શબ્દથી કદાચ વાતને પકડશે, પણ પરમાર્થનો વિષય એ શબ્દથી પકડવાનો વિષય નથી, ભાવથી પકડવાનો વિષય છે. એટલે એક જ દિવસે આ કૃપાળુને એવી કરુણા કરી છે, અને એ સમયે જે પરમાર્થના ઈચ્છુક જીવો હતા એમાં પણ વિશેષ કરીને પ્રભુ શ્રી એને લક્ષ સામે રાખી ખૂબ પાત્રતાની આવશ્યકતા છે, ખૂબ યોગ્યતાની આવશ્યકતા છે. અને આ યોગ્યતાને પાત્રતા લાવવા માટે જ્યાં સુધી જેવી દ્રષ્ટિ પોતાના દોષ પ્રત્યે નહીં જાય ત્યાં સુધી આ જીવન શુદ્ધિની ગમે તેટલી વાત કરીએ, આત્મશુદ્ધિની ગમે તેટલી વાત કરીએ, જીલાશે નહીં. એટલે પરમ કૃપાળુ દેવ તો આગળના દોહામાં પણ પોતે લખી દીધું, અત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. આ વસ્તુ છે આત્મદ્રવ્ય છે, પાત્ર વિના નહીં રહે, જીલાશે, કાં તો છલકાઈ જશે અને કાં તો હાથમાં જ નહીં આવે. જો પાત્રમાં કાણું પાત્ર હોય ને તો એમાં ગમે તેટલું મૂક્યું હોય ને તો એ વસ્તુ પાત્રમાં કઈ આવે, બધી ચડી જાય. અને ઊંધું મૂક્યું હોય તો એમાં એ પડ્યા કરે, પણ છલકાયા કરે, એમ કઈ પડે નહીં. સુપરફ્લુઅસ, ઉપર એને સ્પર્શ થાય, અંદર કઈ જાય નહીં, પાત્રમાં કઈ ના જાય, એમ જીવની સ્થિતિ છે. પાત્રતા વિના મળેલો પરમાર્થ કાં તો જેટલો આવે છે એટલો ચાલી જાય છે, અને કાં તો આવતો જ નથી, સ્પર્શ થાય છે. એટલે એવી કરુણા કરી છે ભગવાને, એમના જીવનના અમુક તબક્કા છે. એમણે મુમુક્ષુઓને વાત મૂકી છે, પણ વાત મૂકતા પહેલા એટલી બધી ભૂમિકા બાંધી છે, અને એ ભૂમિકા શ્રીમદ રાજચંદ્ર દેવે પરોક્ષપણે બાંધી છે. ફરી એ ભૂમિકા શ્રીમદ રાજચંદ્ર દેવે પરોક્ષપણે બાંધી છે. તમામ મુમુક્ષુઓને આ ભૂમિકા થાય એ માટે આ વિસ્તાર, પણ આ વાત એની રહસ્ય જો ન પકડાય તો, અને એ વાત જેને સમજી લીધી, લઘુરાજ સ્વામી એ વાતને પકડી લીધી, એટલે એમણે આ કહ્યું કે આ બધી આપણને બધાને કીધું છે, ખબર છે આ પાત્રતા માટે. કૃપાળુ દેવના માર્ગની અંદર ભગવાનના બોધ વચનોથી આ જીનેશ્વર પ્રણીત તત્વ લેવું હશે તો એ તત્વ માટે પાત્રતા જોશે. ભાઈ રોજે રોજ તું આનું અનુપ્રેક્ષણ કર. એ દ્રષ્ટિ પ્રભુ શ્રીને કૃપાળુ દેવ પકડાવી 1947ની અંદર લખાયેલા દોહા, 1951ની અંદર પ્રભુ શ્રી પર પત્ર લખે છે કૃપાળુ. ચાર વર્ષ પછી શ્રી સૂર્યપુર સ્થિત વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય શ્રી લલુજી પ્રતિ પત્રાંક 534. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂળ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પામતી નથી. જીવની ભૂમિકા કીધી કે માયાનું આવરણ છે, માયાના આવરણને કારણે એ દિશામૂઢ થયો છે. એને કઈ દિશામાં જવું, એના પુરુષાર્થની દિશા કઈ, કિંચિત મારે કરવું તો પણ કેવી રીતે કરવું, દિશા શૂન્ય છે. દિશામૂઢના પ્રયત્નો જોરદાર હોય, પ્રગતિ શૂન્ય અને ક્યારેક વિપરીત, પણ દિશામાં જનાર જે છે, જેને દિશાનું ભાન છે, એની પ્રગતિ ભલે ધીમી હોય પણ ચોક્કસ હોય, લક્ષ તરફ. માયાનું આવરણ છે, જીવ દિશામૂઢ થયો છે અને તે યોગે કરે એટલે તે માયાનો યોગ જેને થયો છે, દિશામૂઢ થયો છે, તે યોગે કરે તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. પરમાર્થ દ્રષ્ટિ વિના પરમાર્થની સાધના થાય નહીં. જગતના જીવોની પરમાર્થ દ્રષ્ટિ જ્યાં સુધી ઉદય પ્રકાશે નહીં ત્યાં સુધી પરમાર્થની સાધના થઈ શકતી નથી, પરમાર્થનો પુરુષાર્થ થઈ શકતો નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. એ આદિ જીવની વિષમ દશા કહી સ્થિતિ શું છે? અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢાગ્રહ થયો છે, અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢાગ્રહ થયો છે. પરમાર્થ દ્રષ્ટિ વિના કરવામાં આવેલા બધા જ સાધન શું હોય? અપરમાર્થ હોય અને એનો આગ્રહ થાય, એનો આગ્રહ થાય તો શું થાય? તો કે બોધ પ્રાપ્ત થવાના યોગી, આ બધા યોગ તો એવા છે કે એને ખરેખર બોધ પ્રાપ્ત થવો છે, બોધ પ્રાપ્ત થવાના યોગી તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. બોધ પ્રાપ્ત થવાના યોગી તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી, બોધના પ્રવેશની ઈચ્છા નથી. યોગ તો બોધ પ્રાપ્ત થાય એવા છે, એટલે તો આત્મસિદ્ધિના પ્રારંભમાં કહ્યું, બાહ્ય ક્રિયા અંતર ભેદન કા જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડમય. ભાઈ બધું જ કરે છે, અંતર્ભેદ થવા નથી દેતા. બોધ પ્રાપ્ત થવાના યોગે બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. એ આખી જીવની વિષમ દશા કહી, આ જીવની વિષમ દશા, વિષમ દશા પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી, અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થઈ ગયો છે, બોધ પ્રાપ્ત થવાના યોગે પણ બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. આ વિષમ દશાની અંદર રહેલો જીવ, કૃપાળુ દેવના લક્ષની અંદર આ વાત હતી, આ ભૂમિકા હતી. એટલે કે છે, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે. આ વિષ દોરાની ભૂમિકા કે હે નાથ, હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી, હે નાથ હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી. કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો, કોઈએ મને લૂંટી નથી લીધો. આ સમજાય પાછું, યોગ કોને કર્યો? મેં કર્યો. કે પ્રભુ બોધ પ્રાપ્ત થવાના યોગે તારો બોધ અમારામાં પ્રવેશ ન થાય. અપરમાર્થ પરમાર્થને વિશે અમારી અપરમાર્થની દ્રષ્ટિને એનો આગ્રહ થાય. આ તો કઈ કેવી વિષમ દશા અમારી છે. હવે આમાંથી એમને કોણ ઉગાડે? સંસારમાં ભટકનારાને તો સૌ કહે કે પાછો વળ, પણ પરમાર્થની ભ્રાંતિમાં ભટકનારાને કોણ કહે કે આંખ તો ઉઘડ તું ક્યાં જશ? સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરીએ છતે, સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરીએ છતે તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. ત્યાં અભાવ એકેય વસ્તુનો કીધો નથી, કે આ વસ્તુ નથી એટલા માટે હું પ્રભુ રહી ગયો એમ નહીં. સહજ ઐશ્વર્ય છે તે પ્રયત્ન કરીએ છીએ, એનો પ્રયત્ન પણ થાય છે, છતાં તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. તે યોગથી મારી નિવૃત્તિ કર, તે યોગથી મારી નિવૃત્તિ કર. અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. એવા ભાવના વિષ દોરા, એવા ભાવના, હે પ્રભુ તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. એવા ભાવના વિષ દોરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ, હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. કોને? કેટલા વર્ષ પછી? ખૂબ સમજીએ, ખૂબ સમજીએ. તે દોહરા તમને સ્મરણમાં હશે. લખવું પડે કે યાદ કરાવવું પડે? તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. પ્રભુ શ્રીને કહે છે કે આ દોહરા એની વિશેષ અનુપ્રેક્ષા થાય. અનુપ્રેક્ષા એટલે ચિંતવના, અખંડ ચિંતવના. જૈન દર્શનમાં અનુપ્રેક્ષાનો બહુ મહત્વ છે. દ્વાદશ અનુપ્રેક્ષા આપણે પર્યુષણનો આ વખતનો વિષય છે. દ્વાદશ અનુપ્રેક્ષા, બાર ભાવના. આ ભાવના સતત ભાવવાની છે. તો તે દોહરાની અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. કોણ લખે છે? પરમ કૃપાળુદેવ. કોને લખે છે? પંચ મહાવ્રતધારી સર્વ વિરતિધારી સાધુ. અને કેવા છે? સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતી. પહેલી એની ઓળખાણ 172, સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતી. એમણે પણ આ દોહરા રાડજમાં જે પ્રભુનો સમાગમ ન થયો અને જે ખેદ વર્તાયો છે તે પણ આ દોહરા એમણે ત્યાં બધા આપ્યા. અને એ પછી કૃપાળુદેવે 4 વર્ષે આ પત્ર લખ્યો છે. એની અનુપ્રેક્ષા થયા કરશે. જ્યારે દોહરાની અનુપ્રેક્ષા કરવાની હોય ત્યારે શું કરવું? આપણે દોહરાનું શું કરીએ છીએ? સ્મરણ કરીએ છીએ કે અનુપ્રેક્ષા કરીએ છીએ? રિપીટેશન. આપણે બોલીએ કે કેસેટ બોલે, એમાં શું ફેર? દોહરા આપણે બોલીએ કે કેસેટ બોલે, એમાં બેમાં શું ફેર? અનુપ્રેક્ષા કેસેટ કરી શકે, કેમકે જળ છે માટે એ જે છે એનું રિપીટ કરી શકશે. એને ભાવની ચિંતવના એ કેસેટની તાકાત નથી કે કેસેટ ભાવની ચિંતવના કરી શકે. અને આપણે એના જેવું જ કરીએ. એટલે ચેતન એવો જીવ 20 દોહરા બોલતો હોય તો એ કેસેટ વત બોલે. આ ચૈતન્ય બોલે છે એવું ન લાગે, કારણ કે ચૈતન્યમાં શું થવું જોઈએ? અનુપ્રેક્ષા થવી જોઈએ. અને જળમાં શું થવું જોઈએ? કે જરાય કાનો માતા રાઘો પાછો ધ્યા વિના જે ઢાળ, જે તાલ, જે ધાક, જેમ કીધો છે બોલ્યા કરતો. જેટલી વાર કહ્યું એટલી વાર ચાપ દાબો, રિપીટ. ફરી ચાપ દાબો, રિપીટ. કેટલી વાર? તમે કયો એટલે હજાર વાર બોલી. જ્ઞાનીઓએ હજાર વાર રિપીટેશન કરવાનું કહ્યું છે કે અનુપ્રેક્ષા કરવાનું કહ્યું છે? અને અનુપ્રેક્ષા એટલે તેમાં રહેલા, જ્ઞાનીઓએ જે આપ્યું છે તેમાં રહેલા ભાવોને ચિંતવના કરવા. આજે હું બોલ્યો હે પ્રભુ, હે પ્રભુ શું કહું, અને આવતીકાલે બોલું એમાં કાલ કરતા આજે વિશેષ જાગૃતિ છે, વિશેષ ચિંતવના છે, વિશેષ ઉપયોગની એકાગ્રતા છે પ્રભુ સાથે વિશેષ. એ દોહરાનો આપણે આજે એના વ્યક્તિંચિત જે કઈ અર્થ આવન થઈ શકે એવી અનુપ્રેક્ષાનો આપણે પ્રયત્ન કરીએ. હે પ્રભુ, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. શરૂઆત થાય છે હે પ્રભુ, જેને એમ લાગે છે કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, હવે મારી કોઈ ગતિ રહી નથી. મહામૂલ્યવાન એવો મનુષ્ય અવતાર પામ્યો, ઉત્તમ ભૂમિ, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ દર્શન, ઉત્તમ પુરુષનો સંગ, ઉત્તમ કુળ, ઉત્તમ ગોત્ર, અને એવી સામગ્રી જીવન જીવવા માટે સરસ મજાની કાયા, અને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે એવું ભાગ્ય પુણ્યનો ઉદય, અને છતાં પ્રભુ જે પર્યાયમાં આવીને અનંતા જીવો માર્ગ પામીને મોક્ષે ગયા, એ પર્યાયમાં આવી અને માર્ગની સમીપ આવી અને રોજ એનું કરવા છતાંય હું અપરમાર્થમાં ચાલ્યો રહ્યો છું. આવી વિષમ દશા છે માયાના આવરણ કારણે છે, કારણ ત્યારે ચિંતવના કર કે હે પ્રભુ મને કોઈ એવો ઉપાય આપ, મને કોઈ એવી ગતિ આપ, મને કોઈ એવી મતિ આપ કે જેથી કરીને મારી પોતાની અંતર શુદ્ધિ થાય. આ અંતર શુદ્ધિનો ઉપક્રમ છે, વીસ દોહરા પોતાની અંતર શુદ્ધિનો એક ઉપક્રમ છે, રોજનો પ્રોગ્રામ છે. તો પહેલા વહેલા કહે છે હે પ્રભુ, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, જેને આપણે વાત કરવી છે એ કોને કરવી, આપણા દુખડા કોની પાસે ગાવા, કોની પાસે ગાવા, જે દીનનો નાથ છે અને પાછો દયાળ છે, જેનામાં કરુણા છે, જે આપણી વાતને સમજી શકે, જે સંદર્ભેદ છે કે આપણી વાતને જે પકડી શકશે, નહીતર તો શું થાય, આપણે કોઈને કઈ ગાઈએ તો હજી આપણે તો કીધું કે મારો બેટો 10 જગ્યાએ ફોન કરે કે ઓલો હમણાં આવ્યો હતો એ આમ જ કહેતો હતો, એને કઈ ભાન નથી, એ આમ પડે છે, તમને ખબર છે, બોલો. આપણને ઉઘાડા કરવાનો ધંધો કરે, આપણને ચારે બાજુ હલકાચ કરવાનો ધંધો કરે, કારણ કે એને પોતાનો અહમ પોષવો છે કે હું જાણું છું, આઈ નો સમથિંગ. અરે જગતની સ્થિતિ તો જુઓ, તો વાત પણ કેને કરવી, હું કહું શું કહું દીનાનાથ દયાળ, તો ભગવાન તને કહું છું, કારણ કે તું કોણ છો, દીનનો નાથ છે. તો ઓળખાણ કરવી નાથ નહીં કરવી કે મારો નાથ કોણ થઈ શકે, એટલે આનાથી મોની હતા ને એને મારો કોઈ નાથ નથી, એટલે શ્રેણી કે હું તારો નાથ થાવ, તો કે રેવા દે તું ભી અનાથ છો, તું શું મારો નાથ થવા, એમ જગતની અંદર કેટલાય જીવો નાથ થવા નીકળી ગયા છે, તું અનાથ છો, તું શું અમારો નાથ થઈશ, કોની પાસે યાચના કરવી, કોની ભજના કરવી, કોની પ્રાર્થના કરવી, કોને આપણે આપણું સ્વવૃતાંત કેવું, દીનાનાથ ત્યાં, કારણ કે કેવું છે શું, હું તો દોષ અનંતનો ભાજન છું કરું, હે પ્રભુ, હે દીનાનાથ, હે દયાળુ, હું અનંત દોષ નું ભાજન છું, હું તો દોષ અનંત નું ભાજન છું. કરુણા, હે કરુણાના સ્વામી, હું આજે હું તમને મારો હૃદય ચિત્તાર ખુલ્લો કરું છું. અનંત દોષ નું ભાજન છું, ભાજન એટલે પાત્ર, હું અનંત દોષ નું પાત્ર છું. એટલે અનંત દોષો મારામાં રહેલા છે અથવા ગમે ત્યારે ઉત્પન્ન થવાની સંભાવના છે. જ્યાં સુધી મને સંકેત પ્રાપ્ત થયું નથી, જ્યાં સુધી મને પોતાના અસ્તિત્વનો બોધ થયો નથી, જ્યાં સુધી મને મારું આત્મત્વ પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો દોષ ઉત્પન્ન થવાની સંભાવના આની અંદર. એટલે કે અનંતની અંદર કે ભાઈ અનંત કેવી રીતે દોષ તારામાં આવે, તો કે હા, એની પોસિબિલિટીની અપેક્ષાએ, સંભાવનાની અપેક્ષાએ કેટલા દોષ છે. અને ડોક્ટર પાસે ગયા, ઇન્વેસ્ટિગેશન કરાય, ફૂલ ટેસ્ટ કરાય, અને ડોક્ટરે કીધું જાઓ નખમાં રોગ નથી. અને જ્ઞાનીએ કહ્યું કે આ દેહ એ રોગનું ધામ છે, આ દેહ છે, શરીર છે, એ રોગનું ધામ છે, એના એક એક રોમે ઉણા બબ્બે રોગ થઈ શકે એવી સંભાવના છે. અને તને 3.5 કરોડ અણુ છે તારા રોમ, એક રોમમાં 2.5 રોગ છે. એટલે ઓલો ઘણી કરે કેલ્ક્યુલેશનમાં, અને આ ડોક્ટરે શું સર્ટિફિકેટ આપ્યું, તને નખમાય રોગ નથી, અને છતાંય તું કરોડો રોગોનું ધામ છો. અને કાલ સવારે કઈક મરકી નીકળી, પ્લેગ નીકળો, તો પછી આ દીકરો રસી લેવા જાય કે ન જાય? કા, તને શું વાંધો, તારા તો નખમાં રોગ નથી. એને ખબર છે કે ગમે તે રોગ ગમે ત્યારે અહીંયા ફાટી નીકળે એવું આ એક્સપ્લોઝિવ છે. બી અવેર, કીપ યોર વ્હીકલ 100 ફીટ અવે, બીકોઝ હાઈલી ઇન્ફ્લેમેબલ, નોટ ટુ બી લૂઝ. આ કેવો છે, હાઈલી ઇન્ફ્લેમેબલ છે, આની નજીક જવા જેવો નથી, નોટ ટુ બી લૂઝ. આ શરીર પણ એવું છે. એવી રીતે આ જીવ જ્યાં સુધી અજ્ઞાન પર્યાયમાં છે, જ્યાં સુધી મિથ્યાત્વની પર્યાયમાં છે, જ્યાં સુધી એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધીની આ સ્થિતિ જીવની કેવી છે, તો પ્રભુ હું અનંત દોષનું ભાજન છું. કોઈક દોષ અત્યારે પ્રગટ હશે, પણ અપ્રગટને લક્ષમાં લેતા, અને કોઈ દોષ અત્યારે પ્રગટ થયા હશે અને કોઈ ભવિષ્યમાં પ્રગટ થઈ શકે એવી સંભાવના પણ ખરી. તો આવા જગતની અંદર જેટલા દોષ હોય, જે આજ સુધી લક્ષમાં આવ્યા છે અને જે હજી લક્ષમાં કોઈને આવ્યા નથી, એવા નવા નવા રોગ નીકળે, તો કદાચ ડોક્ટરે કહે કે ધીસ ધ ફર્સ્ટ ટાઈમ આવો રોગ તો અમે કઈ જાણ્યો, તો એ આ શરીરમાં થઈ જાય કે નહીં, તો આપણે કે આવો રોગ તો જાણ્યો નથી, કેમ થયો? ભાઈ, પોસિબિલિટી છે. આ શરીર છે ને, એમાં સંભાવના છે કે કોઈ પણ પ્રકારનો રોગ જગતમાં નીકળે ને, આપણે કે કઈ ખબર નથી, એટલે આવા રોગ અમે સાંભળાય નતા, કઈ વાંધો નથી, હજી હો બનાવતી નહીં સાંભળ્યો ને, એવા અહીંયા થઈ જાય. અને કેટલાય થઈ ગયા હોય તો ખબર પડે અનંત દોષ આ જીવના છે, કર્મ અનંત પ્રકારના છે, તેથી તેના દોષ પણ અનંત પ્રકારના. 254 કર્મ અનંત પ્રકારના છે, તેથી દોષની પ્રકૃતિ પણ અનંત પ્રકારની છે. એટલે એ પ્રકારનો કૃપાળુ દેવ અહીંયા, હું તો દોષ અનંત અનંત ભાજન છું કરુણા. એટલે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. 254 અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. બરોબર સમજાય છે? હું તો દોષ અનંતનું. વળી કોઈ એમ કે કા તો કવિતા કરે ને, લખવ્યો લખા. પરમ કૃપાળો દેવ એ કવિ હતા, પણ એ કલ્પનાના કવિ નહોતા. કવિ હતા પણ એ કલ્પનાના કવિ નહોતા. એને તો જગતનું સત્ય એની અનુભૂતિમાં આવ્યું, અને એમની પાસે એવી જબરજસ્ત શક્તિ હતી, શબ્દોના સ્વામી હતા, કે એથી એમણે આ ગદ્યમાં કે પદ્યમાં પણ આ અદભુત સામગ્રી આપણને આપી. હું તો દોષ અનંતનું, કેમ કે કર્મ કેટલી પ્રકારના છે, અનંત પ્રકારના છે. અને અનંત પ્રકારના કર્મો અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને જેટલા પ્રકારની વિચિત્રતાથી તેનું પ્રવર્તન છે તે પ્રત્યેક પ્રવર્તન એ દોષ છે. હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણ આવું ભાજન છું. હું એક એવો પાત્ર છું કે જેમાં કોઈ પણ પ્રકારનો દોષ પ્રગટી શકે છે. મારું એવા પ્રકારનું શરીર છે કે કોઈ પણ પ્રકારનો રોગ આમાં પેદા થઈ શકે છે. આજ કઈ નથી ને કાલે કેન્સર ડિટેક્ટ થાય કે નહીં, ડાયાબિટીસ ડિટેક્ટ થાય કે નહીં, બીપી આવે કે નહીં, અને ત્યારે રોગ આવે ત્યારે આપણે શબ્દ પ્રયોગ કેટલો સરસ છે, ડિટેક્ટ થયું. એટલે શું થયું, કોઈએ રોગ આવી નાખી દીધો કે અંદર હતો અને આવિર્ભાવ થયો, એને ડિટેક્ટ કહેવાય કે મૂળ તો હતો જ. પ્રત્યેકમાં એ પોસિબિલિટી તો છે, એનું ડિટેક્શન. ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ઓનલી ડિટેક્શન, બીજું કાંઈ નથી. હું તો દોષ અનંત, હે પ્રભુ અનંત પ્રકારના દોષ છે. જો આજે હું તારા શરણે છું, પણ જો હું તારું કદાચ શરણ અવલંબન આ તારી પ્રાર્થના છોડી દઉં, તો રોજે રોજ આમાંથી અનેક પ્રકારના દોષો નવા નવા ઉત્પન્ન થાય એવી સંભાવના કરી કે નહીં. એટલે ત્યાં એક પ્રકારનો ભાવ એ કે પ્રભુ હવે તારી પાસે આવ્યો છે એટલા માટે કે જે છે એટલા દોષથી પણ નિવૃત્ત થવું છે, હવે નવા ઉભા કરવા. હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા એ દોષનું હું ભાજન છું, એમાં એને પોતાની પર્યાય અવસ્થાનું ભાન છે. અજ્ઞાનથી આવરિત, માયાના આવરણથી દિશામૂળ થયેલો આ જીવ, એણે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે એવું આ જીવ હવે જ્ઞાનીના શરણે કહે છે કે પ્રભુ મને એટલું તો ભાન થયું કે અનંત દોષનું હું ભાજન છું. આટલી વાતને સ્વીકાર કરી અને સાધક આગળ વધે છે. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુંજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. હવે તો એક એક દોરા આત્મવૃત્તાંત શરૂ થાય. અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે ને પોતા તરફ. અત્યાર સુધી જગતની પાસે જતો હતો તો જગતના જીવોની પાસે પોતાની પ્રશસ્તિ કરતો હતો, હું આટલું જાણું છું, આમ છો છું, મારામાં આ છે, મારામાં આ છે, તમને ખબર ન હોય તો કહી દો મેં આ કહ્યું છે, તે કહ્યું છે. પ્રશસ્તિ કરવાનું તો જીવને બહુ ગમે છે, બહુ ફાવે છે, અને પ્રશસ્તિનો મોકો પડે તો સામાને સાંભળવું હોય કે ન સાંભળવું હોય, પણ એ પોતાની બાયોડેટા તો એના પાના ઉમેરાય છે, ચાર પાનાની, પાંચ પાનાની, છ પાનાની, આઠ પાનાની દીધા જ કરે. આ પહેલી વાર એ દીનાનાથના ચરણે જઈને પોતાની પ્રશસ્તિ નથી ગાળ્યો, પણ અંતર્મુખ થઈને કે જે પ્રભુ કહું તમને મારા દોષનું કથન કરો. એમાં કહે છે શુદ્ધ ભાવ મુજમાં, પેલી જ વાત, મલિન ભાવથી જ મારું વિચરણ છે, મલિન ભાવથી જ અનાદિકાળથી જ મારું અસ્તિત્વનું ભાન નથી, તો શુદ્ધ ભાવનું ભાન મને ક્યાંથી હોય? શુદ્ધ ભાવ નથી, અને જ્યાં શુદ્ધ નથી ત્યાં અશુદ્ધ છે. અશુદ્ધ છે ત્યાં કંઈ સારું છે, કંઈક ખરાબ છે, ક્યાંક ગુરુ છે, ક્યાંક નરસું છે, ક્યાંક ઇષ્ટ છે, ક્યાંક અનિષ્ટ છે, બધું આવી ગયું. શુદ્ધમાં કાંઈ ન હોય, પ્યોર માગો એમાં શું હોય? કાંઈ ન હોય. પણ ઓલો કે પ્યોરિટી નથી, આમાં થોડીક ઇમ્પ્યોરિટી આવી ગઈ છે, ડેટ એની એક્સપાયર થઈ ગઈ છે, અથવા તો માલ આઉટ ઓફ ડેટ ને કારણે બીજું કંઈ થઈ ગયું છે, કંઈ મૂળ એની અંદર જોઈતા પદાર્થ નથી મળ્યા, પછી એની અંદર સારું થયું કે ખરાબ થયું ગમે તે થાય. ઘણી વાર જગતમાં માલ ખરાબ થતો હોય તેમાંથી નવી વસ્તુ મળે, પ્લાસ્ટિક મળ્યું, કોકને કંઈક મળ્યું, કંઈક એવું ઘણું થઈ ગયું, બ્લોટિંગ પેપર ભેગા થયા, તો એ શેમાંથી થયું? અશુદ્ધિમાં. એટલે અશુદ્ધિમાં લોટરી લાગ્યો, કારણ કે એમાં શુભ અને અશુભ બંને છે. અશુદ્ધમાં શુભ અને અશુભ બંને છે, અને કર્મ શુભાશુભ ભાવ છે એ બધે સંસાર પરિભ્રમણનું કારણ છે, પણ ક્યારે શુદ્ધ ભાવ નથી. મારો જેવો સ્વભાવ છે, આત્મદ્રવ્ય તરીકે મારો જે સ્વભાવ છે એવો સ્વભાવ નથી. એટલે કે છે શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તું જરૂર. પ્રભુ આ બધી જગ્યાએ જગત જે જોઉં છું એમાં તારું રૂપ મને કઈ દેખાતું નથી. બધી જગ્યાએ પ્રભુશ્રીને કહ્યું, કૃપાળદેવ પૂછ્યું ત્યારે કે શું કરો છો, કે બધું આ ભ્રમ છે, ભ્રમ છે, મિથ્યા છે એમ જોયા કરો છો. કૃપાળદેવ કીધું ભ્રમ નહીં, બધું ભ્રમ છે એમ જો, બધું ભ્રમ છે એમ જો, આ બધું મિથ્યા છે, ભ્રમ છે એમ જુઓ. નવી દ્રષ્ટિ આપી દીધી. જ્ઞાની પુરુષો કોઈ કોઈ વાર જીવની દ્રષ્ટિ પલટાવે, એમને માટે એ પ્રકારની તરત જ આપી દીધું કે તમે બધે ભ્રમ છો એ જુઓ. એથી કરીને જીવમાં અપરાધી વૃત્તિ નહીં, સર્વત્ર હું પ્રભુની વચ્ચે છું તો હવે પ્રભુના દેખતા હું દોષ કેવી રીતે કરું. મને મારો ભગવાન સતત જોઈ રહ્યો છે આવી જો પ્રતિતિ આવી ગઈ તો. એટલે પ્રત્યક્ષ વળાંક કોઈ બી આવવાની જ નથી, કારણ કે એને એમ કે એ તો જે બી દેહ ધારણ કરીને એ 65 કિલોનો મારી અને હાજરા હાજર હોય ને એ બી મને જોશે ને. પણ મારો નાથ હર સમયે હર ઘડી હર પળ મારી સાથે છે અને મારા બધા જ શુભાશુભ ભાવોનો સાક્ષી છે, દ્રષ્ટા છે, એ જોઈ રહ્યો છે મને. તો આ જીવ પાપથી દૂર હટે કે નહીં, એના દોષ દૂર ક્યારે થાય, ક્યારે થાય? શાંતિભાઈ કે લાકડી લઈને મસ્ત ઉભો હોય ત્યારે થાય કે ના, મારો સ્વામી મારી સાથે છે, મારા અંતરમાં બિરાજે છે, મારાથી આ થાય. તો આ પ્રકારનો નથી સર્વ તું જરૂર, નાથ તને જ નિહાળ, તારા સિવાય કોઈને ન નિહાળ. ચર્મ ચક્ષુથી આખી દુનિયા નિહાળું છું, પણ અંતર ચક્ષુથી તો માત્ર તને જ નિહાળું છું. સર્વ તું જરૂર, અને આ સર્વ તું જરૂર સર્વાત્મમાં સમદ્રષ્ટિ ગયો આ વચનને હૃદયે લખો. બધા જ આત્માઓ પ્રત્યે સમદ્રષ્ટિ, બધા જ આત્મા દેખાય છે, બધી જ જગ્યાએ આત્મા, જગતમાં બધી જ જગ્યાએ આત્મા. અને જે જે આત્મા છે એ કેવા છે? સિદ્ધ સમાન છે. પાછું એમ ન મારા જેવા નાના જગત બધા જ આત્મા, સર્વ જીવ છે સિદ્ધ સમાન, આ બધા જ જીવો સિદ્ધ સમાન છે. એ દ્રષ્ટિ રાખીને જીવને નિર્દોષ જીવન જીવવું છે કેવી રીતે જીવાય, નિષ્પાપ જીવન જીવવું છે કેવી રીતે જીવાય, દોષ રહિત થવું છે કેવી રીતે થવાય. તો કે છે બધી જ જગ્યાએ તારું રૂપ વિદ્યમાન છે, આવી શ્રદ્ધા કરે. સર્વ તું જ રૂપ, બધી જ જગ્યાએ તું પ્રભુ વિદ્યમાન છે. આખા સચરાચર જગતની અંદર હું તને નિહાળું છું. આ દ્રષ્ટિ જો આવી જાય તો કેટલા કેટલા પાપોથી જીવ બચી શકે. નથી સર્વ તું જરૂર, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. પ્રભુ કૃપાળુ દેવજી કહ્યું છે જગતના જીવો પ્રત્યે દીનતા જોઈએ. આખા જગતના શિષ્ય રૂપ થવાનો ભાવ જેને લીધ્યો નથી તે ગુરુ થવાને. એને જયારે પોતામાં કઈ વિશેષતા હોય ને જયારે કોઈ એને ગુરુપણું માને ત્યારે એને એમ થાય કે હું તો દાસાનું દાસ છું. એ ભાવથી પેલો ગુરુપદને કાઢી નાખી દે મનમાં કે હું તો દાસાનું દાસ છું. જયારે શિષ્યને આત્મત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે પેલો ભાવ શું થયો? દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દી. 254માં કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી પણ જીવને રોકનારા ત્રણ પરિબળ, એમાં બીજું કહ્યું પરમ દૈવની આચ્છા છે. જગતના સર્વ જીવો પ્રત્યે દાસ દીન લઘુતા, ખૂબ પોતાની લઘુતા. પ્રત્યેક જીવમાં કોઈ ને કોઈ પ્રકારનો ગુણ હશે કે નહીં? પ્રત્યેક જીવમાં કઈ ને કઈ પ્રકારનો ગુણ હશે કે નહીં? તો એ ગુણને નજર સમક્ષ રાખીને મહાવીરની જે પ્રમોદ ભાવના છે, એ પ્રમોદ ભાવથી કોઈ જીવની અંદર આત્મિક ગુણ અંશે પણ પ્રકાશિત હોય તો તે આત્મિક ગુણને મારી વંદના. આવી લઘુતા, આવી દીનતા, આવું દીનપણું, દાસપણું. સંતો કે અમે તો મુમુક્ષુઓના દાસ, અને દાસત્વ એને એનું લક્ષણ છે પરમાત્મા. પરમાત્માનું એક લક્ષણ દાસત્વ છે, એ પ્રેમને ભસ છે. પરબ્રહ્મ તે નિર્વિકાર છતાં પ્રેમમય પરાભક્તિને વધી છે. કેવો? નિર્વિકાર, અને છતાં વસ શેના આધારે થયો? પ્રેમમય પરાભક્તિ, પ્રેમને કારણે એ વસ થયો. કૃપાળુદેવે આવા વખતે કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ, કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વસ છે. એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. 201 ને એમાં એને આ ગોપીઓની વાત મૂકી છે. કોઈ મોટુકડી લઈને વેચવા નીકળે, કેટલો દાસત્વનો ભાવ. ત્યારે એક ગોપી ભાવ છે જે પરમાત્મા શ્રી કૃષ્ણનું સ્વરૂપને ભજતો છે, કે જેને પોતાની બધી જ અંતરવૃત્તિઓને પરમાત્મામાં સમાવી દીધી છે. એટલે કે છે કે મન તો તમારા સંસારીઓને હોય, અમારે મન જેવું શું હોય? ઉદ્ધવજી, તમે મને પૂછો છો કે તમારા મનથી તમે વિચાર કરો ને કે કૃષ્ણ ભગવાન અહીંયા તમારી સમીપ જ છે, એમણે કેવડાવ્યું છે, તો એ બધું તમને સમજાય. તમને સંસારીઓને આવા બધા મન ગણા હોય, અમને શું? કેવળ નિર્વિકલ્પતા થાય છે, મન પણ અમન બની જાય. આવી લઘુતા અને દીનતા પ્રભુ પ્રત્યે, એટલે કે છે નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. કેમ કે તમારું સ્વરૂપ કેવું છે? પરમ સ્વરૂપ છે. અને પરમ સ્વરૂપ જયારે હું બોલું ત્યારે એનો મતલબ થયો કે એની પાસે મારી લઘુતા કેટલી, તો જો કહું ને કે પરમ સ્વરૂપ. બીજાને કહ્યું આવે, તમે તો ઘણા મોટા છો, તમારી કહેવા તમારે ન થાય, તમારા પગેરામાં અમારો પગ, તમે જે કરી શકો અમારાથી નથી. પણ વ્યવહાર લૌકિક, એ ધનની અપેક્ષાએ, પદની અપેક્ષાએ, સંપત્તિની અપેક્ષાએ, સમૃદ્ધિની અપેક્ષાએ, પણ તું પરમ સ્વરૂપ છો પ્રભુ, તો પરમ સ્વરૂપ પાસે આપણું શું જોઈએ? લઘુતા જોઈએ ને, તો ત્યાં આકળ ઉભો રહી અને બોલે તો પરમ સ્વરૂપ. ભાવ ભાવના છે, નીચો નમી જવાની વાત ત્યાં કરીને અનુપ્રેક્ષા કરવાની છે. હે પ્રભુ, તારા પ્રત્યે મેં કોઈ બી મારી લઘુતા ન માની, મારી દીનતાનો મેં અનુભવ કરવો જોઈએ કે હું કેટલો દીન અને પામર છું. એવી મારી દીનતા એ પણ મારામાં આવી નથી. આજ્ઞા ગુરુદેવની અચળ કરી પૂરમા, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાંદરના. આગળ વધે છે, શુદ્ધ ભાવ નથી, બધામાં તું છો એવી જોવાની દ્રષ્ટિ નથી, અને જગતના સર્વ જીવોમાં જો તું હો તો મારી જગતના સર્વજીવો પ્રત્યે લઘુતા અને દીનતા જોઈએ તે પદ્ધતિ. લઘુતા અને દીનતા આવ્યા વિના સ્વચ્છંદ કેવી રીતે ટળે? સ્વચ્છંદનું સ્વરૂપ જ કે આ જીવ કોઈ પણ એક જીવથી પોતાને ઉત્કૃષ્ટ માને તે વાત કોઈ દે. કોઈ પણ એક જીવ પોતાને કોઈથી ઉત્કૃષ્ટ માને ત્યાંની વાત પૂરી થઈ ગઈ. એને કૃપાળુદેવે એક સરસ એક વાક્યની અંદર મૂક્યું છે એક જગ્યાએ, એને લખ્યું છે, અત્યારે એને શબ્દની મળે કદાચ, તો એમાં કહ્યું છે કે 16 ભાવનાઓથી ભૂષિત થયેલ હોય અને બીજો જરાક ઉત્કૃષ્ટ પણ હોય પોતાથી અને એ એનાથી સહન ન થાય એવો ભાવ આવી ગયો તો ત્યાં એને મત્સર ભાવ આવે તો તે એને ઉપશમ ભાવ નહોતો. આવું એક નિયમ છે, ક્ષાય ભાવ નહોતો પણ ઉપશમ હતો. આવી ભાવનાથી ભૂષિત થયેલો એ જીવની અંદર પણ આ શક્યતા. એટલે આવી જ્યારે જીવની ઉત્કૃષ્ટતા તો કારણ શું? આ લઘુતા નથી, દીનતા નથી. શું કહું પરમ સ્વરૂપ? હે પરમ સ્વરૂપ, મારે તમને શું કેવું? હજુ તો આટલું કીધું છે ત્યાં એને કહેવા જાય છે કે એટલું બધું અંદરથી આવે છે, ભાવ આવે છે કે હું તમને શું વિશેષ વાત કરું. આવી આ બધું જ્યારે મેં તમારા સામે જોયું અને હું તમને પ્રાર્થના કરવા બેઠો ત્યારે મને ખ્યાલ આવે છે કે હું આ આપની કોઈની જગતના જીવો પ્રત્યે મારી લઘુતા નથી, દીનતા નથી, અને હું તમને પાછું પરમ સ્વરૂપ કહું છું. તમારા પ્રત્યે જેને હું પરમ સ્વરૂપ માનું છું એના પ્રત્યે પણ મારી કોઈ લઘુતા નથી કે દીનતા નથી. પ્રભુ પ્રત્યે દીનત્વ ન હોય, સદગુરુ પ્રત્યે લઘુત્વનો ભાવ ન હોય, જીવ કેવી રીતે વિકાસ કરી શકે? આત્મવિકાસની શ્રેણીનો માર્ગ સેમાં રહેલો છે. તો સ્વચ્છંદ જ્યાં પ્રાય જેટલો દબાયો છે ત્યાં ત્યાં કેટલા પ્રમાણની અંદર એને આત્મગુણો પ્રગટે. હવે આ લઘુતા ન હોવી, દીનતા ન હોવી એ સ્વચ્છંદનું અસ્તિત્વ બતાવે છે. એટલે કે છે, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ગુરુમાહી, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાનંદ. કારણ સ્પષ્ટ છે કે આ ગુરુદેવની આજ્ઞા મેં ઉર્મા અચળ ચલિત ન થાય એ પ્રકારે, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્મા. ખરેખર ગુરુદેવની આજ્ઞા જો પૂર્ણની અંદર પોતાના